રાજકોટ, તારીખ 16 જૂન 2017. પત્ર સમીક્ષા ચર્ચા, પત્રાંક 218. તમારી જે પેરેગ્રાફ છે વાંચો, અને તમારી જે મૂળ પ્રશ્ન શું છે એ કહો, બધાને સમજાવી.
પેલા આપણે આપની પાસેથી જરા, મારે મેં આપને વાત કરી હતી કે 166 અંગે આપણે થોડુંક સમજી લેવું હતું, કારણ કે 166ની અંદર
પેલા 218નો પ્રશ્ન છે પૂરો કરીએ.
ઓકે,
અને 166માં શું છે પછી
બોલાય,
અને પાના નંબર કહેજો.
હા, પત્રાંક 218ની અંદર જે પરમ કૃપાળુ દેવે જે આખો પેરેગ્રાફ મૂક્યો છે, એ પેરેગ્રાફ એ આખો એમને શ્રીમદ રાજચંદ્ર વિચાર રત્નો એની અંદર પણ આ પેરેગ્રાફ આખો એમણે લઈ લીધેલો છે. તો એ પેરેગ્રાફ છે એ આ પ્રમાણે છે. શ્રી કૃષ્ણ એ મહાત્મા હતા, જ્ઞાની છતાં ઉદય ભાવે સંસારમાં રહ્યા હતા, એટલું જૈનથી પણ જાણી શકાય છે અને તે ખરું છે. તથાપિ તેમની ગતિ વિશે જે ભેદ બતાવ્યો છે તેનું જુદું કારણ છે, અને ભગવદ્ ગીતાદિકમાં તો જે શ્રી કૃષ્ણ વર્ણવ્યા છે તે તો પરમાત્મા જ છે. પરમાત્માની લીલાને મહાત્મા કૃષ્ણ નામે ગાય છે, અને એ ભાગવત અને એ કૃષ્ણ જો મહાપુરુષથી સમજી લે તો જીવ જ્ઞાન પામી જાય એમ છે. આ વાત અમને બહુ પ્રિય છે. આંક 218, એટલે આ એક આખો વિચાર રત્નમાં આખો પેરેગ્રાફ પણ એમણે આ લઈ લીધો છે. એટલે આપણે જે 165ની અંદર જે આ ઉલ્લેખ આવ્યો, ભગવાન પરિપૂર્ણ સર્વગુણ પણ કહેવાય છે, તથાપિ એમાંય અપલક્ષણ કંઈ ઓછા નથી. એટલે આ ક્વેશ્ચન માર્ક નથી પણ આશ્ચર્યચિહ્ન છે. એક વાત વિચિત્ર કરવું એ જ લીલા, એટલે આ લીલા એમાં પણ આશ્ચર્ય માર્ક છે, ત્યાં અધિક શું કહેવું. એટલે આ જો ભગવાનની લીલા તરીકે આપણે જો જાણીએ કે સમજીએ તો એમાં જીવ જ્ઞાન પામી જાય, અને એ રીતે પરમ કૃપાળુ દેવે આ બધા 218માં જે વર્ણવ્યું છે અને એ આપણે આ પેરેગ્રાફમાં પણ આપણે જોઈ શકીએ છીએ. તો આને આપણે આ ભગવાનની લીલા તરીકે ખરેખર લેવું કે પછી અપલક્ષણ એ તો એમ કે બાળક સહેજ છે, આપણા હાથમાં કોઈ નાનકડું બાળક આવી ગયું તો એ એને અનકમ્ફર્ટેબલ લાગે તો એ શું કરે, વિખોડિયા ભરે. છતાં આપણે એમ કહેવાના કે કેવું માર્યા એને વાલ કર્યું, વિખોડિયા ભરે એમ નથી કહેવાના. એમ આપણને અપલક્ષણ દેખાય એમ પરમ કૃપાળુ કહે છે, પણ કદાચ એનું કહેવાનો મિનિંગ એવો પણ હોઈ શકે કે જો તમે આને અપલક્ષણ તરીકે ગણશો તો તમે કોઈ દિવસ આને સમજી જ નહીં શકો, પણ તમે એની લીલા તરીકે સમજો તો ખરેખર તમે જ્ઞાન ઉપર તમે જ્ઞાન પામવા માટે તમે આગળ વધી શકશો, એવું હોઈ શકે એવું મારું આપને ખાસ જાણવા માટે.
આ બાબતમાં કોઈને કંઈ પોતાનો અભિપ્રાય આપવો હોય, ખુલાસો આપવો હોય. અપલક્ષણ કે લીલા, એમનો પ્રશ્ન એ છે કે લીલાના રૂપમાં સમજીએ તો જ્ઞાન પામી શકાય, અપલક્ષણમાં કદાચ એમાં ભૂલ આવે. અહીંયા 165ની અંદર એ વાત છે લીલાની. હા, એટલે આત્માની લીલા છે. તમે તમારો જે અભિપ્રાય હોય એ કહો. અહીંયા એમનો પ્રશ્ન સમજાય છે પહેલા. એ કહે છે એની આત્માની, એટલે આ જો લીલા માનીએ તો આત્માનો પ્રભુત્વ સમજાય, અને તો આ પ્રશ્ન અપલક્ષણની અંદર હજુ એને ત્યાં થોડો એમ દોષ લાગે છે. બસો ને અઢારમાં જે આ વાત લખી છે ને જે પારામાં, એના ઉપર મેં એક વાંચેલું છે, ચંદ્રહાસ ત્રિવેદી એમણે એક પુસ્તિકા આ બાબતમાં લખેલી છે. એમાં શ્રી કૃષ્ણ અને કૃષ્ણની લીલા અને ભાગવતના કૃષ્ણ એની ચોખવટ એણે સ્પષ્ટતા કરી છે. એમણે એમ કહ્યું છે કે વેદવ્યાસજીએ ભાગવતની રચના કરી, રચના તો વેદવ્યાસજીની જ છે, એમાં કૃષ્ણ નામનું પાત્ર પોતે ઊભું કરેલું છે અને એ પાત્રના સ્વમુખે એમણે ભાગવદ્ ગીતાનો ઉપદેશ અપાવ્યો છે. પણ વેદવ્યાસજીને એમ લાગ્યું કે કોઈ એવો પ્રસિદ્ધ પુરુષ આ કાળનો હોય અને એને હું જો આગળ કરું તો આ વાત લોકભોગ્ય બને, લોકોને રૂચે, એટલે એ રૂચિ માટે થઈ આ એમનું સંશોધન છે. એમની લોકરૂચિ બને એટલે એમણે એ કાળના મહાપુરુષ શ્રી કૃષ્ણ હતા એમના મુખમાં આ વાત મૂકી અને ભાગવતની રચનામાં આમ કહેવાય એવું કે શ્રી કૃષ્ણ પણ ભાગવતના કૃષ્ણ, એટલે કે આમાં લખ્યું છે ને ભાગવતના કૃષ્ણ, એ ભાગવતના કૃષ્ણ એટલે વેદવ્યાસજીની કલ્પનાના કૃષ્ણ, અને મહાભારતના કૃષ્ણ એટલે પાંડવો કૌરવના યુદ્ધની અંદરમાં વચ્ચે જે આવેલા છે એ કૃષ્ણ, એ બંને વચ્ચેનો ભેદ એમણે બતાવ્યો. એટલે જે લીલા બતાવે છે એ આ ભેદરૂપે કે જો અહીંયા કૃષ્ણ રૂપે કે અહીંયા એક મનુષ્ય તરીકે જે વૃત્તિ જે કામ થાય છે અને આત્મા તરીકે પરમાત્મા તરીકે જે કૃષ્ણ છે એ તો કંઈ ઓર છે એ આખી વસ્તુ. એટલે એને અહીંયા જે લીલા શબ્દ છે એના ઉપરથી આ વાતનો મને લાગે છે કે મેળ નહીં બેસે. એ લીલા એક વસ્તુ જુદી છે, એને ખાસ કરીને વેદાંત માર્ગની અંદરમાં લીલા શબ્દ એટલે કૃષ્ણ વાત તો એવી છે એની, એને પણ જરા લઈ લઈએ કે મૂળ તો ભગવાન વિષ્ણુ, એણે કેટલાક આ ભાવ ધારણ લીધા, એની અંદરમાં ક્યાંય રામ અવતાર, કૃષ્ણ અવતાર, વામન અવતાર, આવા જુદા જુદા અવતાર, એ બધા અવતારી પુરુષે જે જે કાર્ય કર્યા એ ભગવાનની લીલા એ તરીકે એને ઓળખાવી કે આ ભગવાનની લીલા છે. એટલે મૂળ વસ્તુથી એને જુદી પાડી દીધી કે આ મનુષ્ય દેહ મારે એને આ કામ કર્યું. એટલે લીલા શબ્દ એ સંદર્ભમાં ત્યાં વાપરો છો. પણ અહીંયા ગઈકાલે ભાઈએ આપણે જે શબ્દ સમજાયો એ પણ વસ્તુ આત્માની અપેક્ષાએ લીલા સમજીએ તો આત્મા ઘણી ચિત્ર વિચિત્ર રીતે આ આત્મા પ્રવર્તન કરતો જ હોય છે, કરતો દરેક આના જીવનમાં અનુભવમાં હોય જ છે. આત્મા એનો એ હોવા છતાં એની અંદરમાં એને પણ એક લીલાના સ્વરૂપમાં કહી શકાય. એટલે કે કર્મ બંધનની પ્રવૃત્તિ પણ કરે અને કર્મથી મુક્ત થવાની પ્રવૃત્તિ પણ એ જ આત્મા કરે. કર્મ બાંધે ભોગવે અને મુક્ત થવાનો પ્રયાસ પણ એ જ કરે. આને પણ આપણે લીલા કહેવી હોય તો આપણે કહી શકીએ. આટલી થોડી સ્પષ્ટતાથી મને એમ લાગે છે કે લીલા શબ્દ અને અહીંયા જે કૃષ્ણ ભગવાનની વાત કરે છે એને બહુ એની અંદરમાં મેળ બેસાડવો બેસે એવું લાગતું નથી. એટલે ભગવાન તો પરિપૂર્ણ, એટલે એ ભગવાનની જે કહે છે કે ભગવાને કૃષ્ણ અવતારમાં લીલા કરી, પણ ભગવાન તો પરિપૂર્ણ, કૃષ્ણ અવતારમાં લીલા કરી જુદી વસ્તુ. એનો લીલા એટલા માટે કે છે વિષ્ણુ પોતે અહીંયા પ્રવર્તન નથી કરતા, પણ વિષ્ણુ કૃષ્ણના રૂપમાં, રામના રૂપમાં, વામનના રૂપમાં એ પ્રવર્તન કરે છે, માટે એને લીલા તરીકે એ વેદાંત માર્ગનો પર્યાય શબ્દ છે લીલા. આત્માની ના આવે ત્યાં તો એ પરમાત્માની વાત છે, ત્યાં તો પરમાત્માની વાત.
હવે આપણે
આત્માની વાત ભાઈએ કાલે કરીને એ પ્રમાણે એને સંદર્ભમાં વિચારી,
ગઈકાલે આપણે જે વિચાર કર્યો હતો મૂળ કે જૈન દર્શનની અપેક્ષાએ ભગવાન કોઈ અલગ વ્યક્તિત્વ છે, જીવદ્રવ્ય છે, એ જીવદ્રવ્ય અનંત જીવદ્રવ્ય છે, ચેતન સત્તા છે, પ્રત્યેક જીવ અલગ છે, સ્વતંત્ર છે, એનું એકમ પોતાનું જ છે. એ સિવાય, જીવ દ્રવ્ય સિવાય કોઈ બીજું દ્રવ્ય જગતમાં ખરું? ઈશ્વર દ્રવ્ય. એમ વિચાર્યું કે જે કંઈ છે એ ભગવાનની જ્યાં જ્યાં વાત છે ત્યાં જે આત્માના પૂર્ણ સ્વરૂપને ઓળખી શક્યા એમણે આત્માને જ ઈશ્વર માન્યો. ઈશ્વર શુદ્ધ સ્વભાવ, આત્મસિદ્ધ, કરતા ઈશ્વર કોઈ નહીં. જ્યારે કર્મની વાત મૂકી છે આત્મસિદ્ધિમાં, પ્રશ્ન કર્યો છે કે કોણ કર્મનો કરતા છે? આ ઈશ્વર કે જેને અન્ય દર્શનની અંદર સર્વશક્તિમાન કહ્યા છે, એટલે લીલા કરે છે. વિચિત્ર કરવું એ જ એની લીલા. અને એ લીલા બતાવવા માટે જગતના જીવો સિવાય કોઈ એક એવું તત્વ છે કે જે આ જગતની રચના કરે, એમાં માયા ઊભી કરે, લોકોને સુખ દુઃખનું કારણ થાય એવા નિમિત્તો ઊભા કરે. આવું ખરું કે આ બધું થાય છે જીવના પોતાના કર્મથી થાય છે કે કોઈ અન્યના કરવાથી થાય છે? વિચિત્ર કરવું એ જ એની લીલા. હવે વિચિત્ર મને કેટલું વિચિત્ર થાય છે કે ભાઈ મારા જીવનમાં આ કેમ, જેમ કૃપાળુ દેવે કહ્યું કે નિર્ગ્રંથ શ્રેણી હોવા છતાં વ્યવહારમાં આ ઉદય કેમ અમને શંકા થાય છે? તો ઈશ્વરે કર્યો, આનો કરતા કોણ? પોતે જ. તો કર્મનો કરતા કોણ? તો જગત છે એ કર્મનું દ્રશ્ય સ્વરૂપ છે. જગત છે એ પૂદગલનું દ્રશ્ય સ્વરૂપ છે. એનો કરતા કોણ? જ્યાં આત્માના વિચાર સંબંધી વિચારણા અટકી ગઈ, એ લોકોએ ઈશ્વર નામનું એક નવું તત્વની સ્થાપના કરી કે જીવ તો પામર છે, એ કંઈ કરી શકતો નથી, અને આ જગત જે છે એ તો ઈશ્વરની લીલા છે. અધ્યાત્મના માર્ગમાં જુદી જુદી વિચારણા કરે લોકો. એ વિચારણા કરીને આ સંતોએ એવી વિચારણા કરી કે જીવ આ લીલા કરે છે એ કહેતા એ વાત એની પકડમાં આવશે નહીં, કેમ કે પોતે પરિપૂર્ણ છે, સ્વભાવથી શુદ્ધથી પોતે પરિપૂર્ણ છે. તો આ લીલા અથવા તો આવું કંઈક વિચિત્ર કે જેનું કોઈ કારણ મળે નહીં આપણને, જેનું સમાધાન ન મળે, આપણને એમ થાય કે આવો એકનો એક આવો છોકરો 25 વર્ષનો, દિવસની આ બધો સરસ હતો અને રાત્રે એકાએક કેમ ચાલ્યો ગયો, હવે આ કાંઈ બેસે નહીં. કર્મગ્રંથ એની રચના બહુ ગહન અને બહુ કઠિન. એનો ઉકેલ તો સામાન્ય જીવને આવે નહીં, સમાધાન નહીં મળે એને. અનેક બાબતમાં એને એમ થશે કે કોના કારણે આ થયું છે, મેં તો કોઈ દિવસ આવું કંઈ કર્યું નથી, મને આવા દુઃખો કેમ, મને આવી આપત્તિ કેમ, આ ભાઈને આવું કેમ, આવું બધું સરસ હોવા છતાં, આવા દાનેશ્વરી હોવા છતાં એને જ આવો કેન્સરનો રોગ કેમ આવ્યો, એ કેમ ચાલ્યા ગયા? ત્યાં એક અલગ તત્વની સ્થાપના કરી, એ મૂક્યો ઈશ્વર, કે આ જગતનો કરતા ઈશ્વર છે. જૈન દર્શને કહ્યું કે જગત જીવના કર્મથી સર્જાયેલું છે, પણ એક જીવના નહીં, અનંત જીવોના શુભાશુભ કર્મનું પરિણામ, એનો ઉદય જે થયો છે તે એ આ જગત છે, વિપાક છે. એટલે સતત બદલાયા કરે છે. કેટલાય કર્મો ખપી જાય તો જગતની રચનામાં એટલો ફેરફાર થાય. તો હવે અહીંયા વાત આખી આવી એ રીતે બેસે છે કે લીલા કે પોતાનું અપકૃત્ય અથવા દોષ. અપકૃત્ય, અપલક્ષણ શબ્દ જરા ભારે છે, એટલે મેં કહ્યું કે બહુ ભારે શબ્દ કૃપાળુ દેવે, પણ આ એક વિશેષ શૈલીમાં લખાયેલો પત્ર છે. પણ દોષ શબ્દ તો આપણને બધાને પકડાય છે. તો મને જે કંઈ પ્રકારની પ્રતિકૂળતા છે સંસારની, એ દોષને કારણે છે કે ઈશ્વરને કારણે છે? કોના દોષ? આ બેઝિક સિદ્ધાંત જૈન દર્શનનો. અને અન્ય દર્શનની અંદર એ સાંખ્ય દર્શન કે છે, મેઇન સાંખ્ય દર્શન, એની અંદર એ કેવું કે કરનાર બધો પરમાત્મા જ છે. જેમ ગીતાના બોધમાં ભગવાન કહે કે વૃક્ષમાંય હું છું, અગ્નિમાંય હું છું, પાણીમાંય હું છું, તારામાંય હું છું, આ બધામાં હું છું, આ બધા કોઈનું કાંઈ અસ્તિત્વ છે જ નહીં, એવું પોતાનું વિરાટ સ્વરૂપ ધારણ કરે આ લીલા. એ લીલા છે એ જ્યાં વિચારણા આ દ્રષ્ટાઓએ ઋષિઓએ જે અટક્યા છે, કપિલ મુનિનું આ સાંખ્ય છે, તો ત્યાં એણે ઈશ્વરની સ્થાપના કરી છે. ત્યાં હેતુ એ જોયો, બહુ સરસ છે, કૃપાળુદેવે પણ એ હેતુને સમર્થન આપ્યું છે. સૌભાગભાઈના કિસ્સામાં આવે છે કે એકવાર આ કરનાર ઈશ્વર છે અને તમારી શ્રદ્ધા ઈશ્વર સાથે બેસી જાય તો તમને સમાધાન મળશે. પ્રભુને ગમ્યું તે ખરું, વાત પૂરી થઈ ગઈ, આર્ત ધ્યાન બંધ થઈ ગયું, અનેક ઉપરના નિમિત્તના દોષ સમાપ્ત થઈ ગયા, આ કેમ કર્યું હશે ને, કોણે કર્યું હશે ને, આમ થયું, કાંઈ નહીં, ભગવાને જે કર્યું તે ખરું. અને ભગવાન ઉપર એ કંઈ દોષારોપણ કરે નહીં. તો આ અહીંયા એને એ શબ્દ મૂકીને કૃષ્ણ પરમાત્માનું તો જે આપણને મધુભાઈ સમજાવ્યું એ જ છે કે કૃષ્ણ પરમાત્મા જ્યાં સુધી પોતાનું કર્તવ્ય છે જીવનનું ત્યાં સુધી એની અંદર તો એવી વાત છે કે એની ગતિ જૈન દર્શને કર્મના આધારે નક્કી કરી છે. ભાગવતમાં એનું સ્વરૂપ જ જુદું મૂક્યું છે, એમાં કૃષ્ણ તો નામ છે, માત્ર આધાર છે, પણ એક પૂર્ણ શુદ્ધ ઈશ્વર એનું સ્વરૂપ મૂકીને ઈશ્વરનું મહાત્મ્ય બતાવ્યું છે કે એની લીલા અપરંપાર છે. એ જે ધારે તે કરી શકે છે, જેવું ધારે તેવું કરી શકે છે, ઈશ્વરની મરજી વિના પાંદડું પણ ચાલી શકતું નથી. ત્યારે જૈન દર્શન એમ કે પાંદડું પોતાની યોગ્યતાએ ચાલે છે, એને કોઈ ચલાવનાર નથી. આ પાયાનો સિદ્ધાંત, જીવનું કર્તૃત્વ શું, કર્તાભાવ શું એનો, એ સમજવા માટે આનંદગંજીએ ઋષભદેવ સ્વામીના સ્તવનમાં કીધું, કોઈ કહે લીલા રે અલખ અલખ તણી રે, લખપું રે મન આસ, દોષ રહિતને લીલા નવ ઘટે, લીલા દોષ વિલાસ, ઋષભ જિનેશ્વર પ્રીતમ મારો રે. શુદ્ધ જે આત્મા છે એને કોઈ લીલા ઘટતી નથી, એટલે આત્મા સિદ્ધપદ પામે પછી કોઈ લીલા એને આ કરવું તે કરવું, આત્મા કર્મ ક્યાં સુધી બાંધે? જ્યાં સુધી શુદ્ધતા પ્રાપ્ત કરી નથી ત્યાં સુધી. અને એ જુદી જુદી રીતે એવા એવા ભાવ કરે કે જે ભાવની અંદર એને કાંઈ મતલબ ન હોય, તો આપણે એને પ્રતિક્રમણમાં એક આવે છે ભાગ, અનર્થ દંડના અતિચારો. હવે અનર્થ દંડમાં શું, પોતાને કાંઈ મતલબ નથી, એક નવા પૈસાનો ફાયદો નથી, તોય એ જીવ કોઈના પ્રત્યે કંઈ ને કંઈ ભાવ કર્યા કરે છે અને કર્મ બાંધે. એના પરિણામ પોતે ભાગવે. આ વિચિત્ર કરવું એ જ એની લીલા. ભાઈ તારે કાંઈ લેવા દેવા નથી. જેમ નિંદા કરવી, નિંદાથી કર્મ બાંધે, તો નિંદામાં શું લાભ છે એને? નિંદા હંમેશા પર નહીં થાય. હવે એણે આમ કહ્યું કે તેમ કર્યું, હવે જેવી જેની યોગ્યતા, જેવી જેની સ્થિતિ, જેવી જેની સમજણ, જેવી જેની દશા, એ પ્રમાણે કર્યા કરે. હવે આખા જગતનો કાજી થઈ ના ફરે, એને આમ કરવું જોઈએ ને આમ ન કરવું જોઈએ, અભિપ્રાય આપવાનો. બસ અભિપ્રાય સેના ઉપર આપ્યો? પોતાના આધાર. અને કર્મ બાંધા, આ વિચિત્ર કર્યું કે નહીં, આ ઉંબાડિયા તું શું કામ હળગાવસ, આખરે કોને ભોગવવાના છે, કોણ ભોગવશે? એ બંધાયેલા કર્મને જેની તે નિંદા કરી એ ભોગવશે કે તું ભોગવીશ? એ ભોગવે એક સ્વ આત્મ પોતે, એકત્વ એથી નય સુગ્ન ગોતે. કે ભાઈ તું જ છો કરનાર, આખા સંસારમાં અનંત જન્મ મરણ કરનાર અને અનંત દુઃખો ભોગવનાર તું એકલો જ છું. આ સંસાર ભાવનામાં જ્ઞાનીઓએ વાત મૂકી છે. એટલે ભાગવતમાં વ્યાસજીએ કૃષ્ણની લીલા ગાઈ છે, કેમકે એને ઈશ્વર તત્વને સ્થાપિત કરવું છે અને જગતના જીવોને આધાર બંધાવવો છે. કે ભાઈ આપણા સુખ દુઃખ, આપણી અનુકૂળતા પ્રતિકૂળતા, એનું કોઈ પણ કારણ હોય તો ઈશ્વરની લીલા છે, એની ઈચ્છા. તો એની ઈચ્છામાં પછી કહે કે એને જોયું હશે કે આને દંડ દેવાનો છે, આ જીવ પાપી છે, તો એ દંડ આપે, આ એની લીલા છે, નક્કી એ કરશે. આવો લીલાનો શબ્દ છે, પણ આપણા જૈન દર્શનમાં દોષ રહિતને લીલા નવ ઘટે. જો ઈશ્વર સંપૂર્ણ હોય તો ઈશ્વરને લીલા કરવાનું કોઈ કારણ નથી. એટલે લીલા સમજતા પરમાત્માનું સદોષ સ્વરૂપ ધ્યાનમાં આવે છે. કેમ કે આત્મસિદ્ધિમાં પ્રશ્ન સરસ લીધો છે કે અથવા ઈશ્વર પ્રેરણા, અમે શું કરીએ? ઈશ્વરે પ્રેરણા કરી એને કરાવ્યું અમે કરીએ છીએ. ઈશ્વર દુષ્કર્મ કરાવે, ઈશ્વર પાપ કરાવે એવી પ્રેરણા આપે, છતાં જીવ શું કરે? પ્રભુ કરાવે છે, અને એને માન્યું એ ખરું અને એને આપ્યું એ ખરું. આ સમાધાન એને થાય એવી સમાધાન માટે એક ઈશ્વર નામનું કલ્પિત પાત્ર મૂક્યું છે, લીલાયુક્ત. ત્યારે એ ઈશ્વર પરિપૂર્ણ છે, સર્વગુણ સંપન્ન છે, પણ લીલા રહિત છે. પણ જ્યાં સુધી એની શુદ્ધતા નથી ત્યાં સુધી, એ જીવના રૂપમાં છે ત્યાં સુધી કંઈક વિચિત્ર કરવું આ એનું અપલક્ષણ છે. એ દોષયુક્ત જીવ છે. સિદ્ધ જીવને કોઈ દોષ હોતો નથી. આપણે હે પ્રભુના દોહરામાં ગાઈએ છીએ, હે પ્રભુ હે પ્રભુ શું કહું, દીનાનાથ દયાળ, હું તો દોષ અનંતનું ભાજન છું કરુણા. અનંત દોષનું ભાજન હું છું. અજ્ઞાની જીવ, મિથ્યાત્વી જીવ, મોહવાળો જીવ, એ અનંત દોષનું ભાજન. એટલે દોષને રહેવાનું નિવાસસ્થાન, ઠેકાણું, દોષને ઉત્પન્ન થવાનું ઠેકાણું હું છું. પણ જ્ઞાની કહે છે એ તું અનંત ગુણનો નિધાન છો કે નહીં? એમ હું તો ગુણ અનંતનું નિધાન છું, ભાજન નહીં, નિધાન છું કરુણા. અનંત ગુણો એનાથી સંપન્ન એ જ મારું સ્વરૂપ છે. હું જુદો અને ગુણ જુદા તો ભાજન આવે, બેસે છે. ગુણ અને ગુણીની એકત્વતા છે. હું ગુણનું નિધાન છું, ગુણોનો સમુદાય એ જ હું, અને દોષ એનું ભાજન છું. દોષ આવે તો મારામાં નિવાસ કરી શકે એવું પાત્ર છું, અજ્ઞાની પાત્ર છું, માટે દોષ રહી શકે છે. હું જો જ્ઞાની હોઉં તો મારામાં દોષ ઉત્પન્ન પણ ન થઈ શકે, રહી પણ ન શકે. કેમ કે જાત એક જ છે, અને આમાં પણ લખ્યું છે એ ભાગવત અને એ કૃષ્ણ. ભાગવતમાં જે ગાયા છે, લીલા કરે છે, જો મહાપુરુષથી સમજી લે તો જીવ જ્ઞાન પામી જાય. ગીતા કોણે બનાવી? ઈશ્વર કૃત તો નથી? જો તેમ હોય તો તેનો કંઈ પુરાવો? એમાં લખ્યું છે કે ઈશ્વર કૃતનો અર્થ જ્ઞાની એવો કરવાથી તે ઈશ્વર કૃત થઈ શકે છે, પણ નિત્ય અક્રિય એવા આકાશની પેઠે વ્યાપક ઈશ્વરને સ્વીકારીએ તેવા પુસ્તકાદિની ઉત્પત્તિ થવી સંભવે નહીં. કેમ કે તે તો સાધારણ કાર્ય થયું, જેનું કર્તાપણું આરંભપૂર્વક હોય છે, અનાદિ નથી હોતું. ગીતા વેદ વ્યાસજીનું કરેલું પુસ્તક છે અને મહાત્મા શ્રી કૃષ્ણે અર્જુનને તેવો બોધ કર્યો હતો. માટે મુખ્યપણે કરતા શ્રી કૃષ્ણ કહેવાય છે, જે વાત સંભવિત છે, ગ્રંથ શ્રેષ્ઠ છે એવો ભાવાર્થ અનાદિથી ચાલ્યો આવે છે. પણ તે જ શ્લોકો અનાદિથી ચાલ્યા આવે એમ બનવા યોગ્ય નથી, તેમ અક્રિય ઈશ્વરથી પણ તેની ઉત્પત્તિ હોય એમ બનવા યોગ્ય નથી. સક્રિય એટલે કોઈ દેહધારીથી તે ક્રિયા બનવા યોગ્ય છે, માટે સંપૂર્ણ જ્ઞાની તે ઈશ્વર છે અને તેથી તેનાથી બોધાયેલા શાસ્ત્રો તે ઈશ્વરી શાસ્ત્ર છે એમ માનવામાં અડચણ નથી. એટલે ક્યાં પોતાની ધારણા કોઈ પણ ધર્મને સમજવા માટે, અમેરિકામાં જ્યારે વિશ્વ ધર્મ પરિષદ શિકાગોમાં ભરાયેલી ત્યારે જૈન ધર્મના પ્રતિનિધિ તરીકે વિરચનભાઈ ગાંધી ગયા હતા મુંબઈથી. એ વિરચન ગાંધીએ કહ્યું કે તમારે ધર્મનું, જગતના ધર્મોની અંદર કયો ધર્મ શ્રેષ્ઠ છે, ઉપકારી છે, એ ચર્ચા માટેનું એ 11 દિવસનું સંમેલન હતું અને વિશ્વની પહેલી એ મહાસભા હતી જેમાં 4000 જુદા જુદા ધર્મોના શ્રેષ્ઠ આચાર્યો, પંડિતો, વિદ્વાનો, સ્કોલર્સ બધા ભેગા થયા હતા. અમને ફોર્મ્યુલા આપી કે જે ધર્મ વિશે વિચારવું છે એ ધર્મ શ્રેષ્ઠ છે કે નહીં એ નક્કી કરવાના 4 સૂત્રો. જીવ વિશે ધર્મમાં શું ધારણા છે, જીવ વિશેની એ ધર્મમાં એની માન્યતામાં ધારણા શું છે, ઈશ્વર વિશે શું છે, જગત વિશે શું છે અને આ જીવ જગત ને ઈશ્વરના સંબંધો વિશે શું છે, આ 4 પ્રશ્ન જો યથાયોગ્ય વિચારણાને અંતે સમાધાન મળે તો કયું દર્શન શ્રેષ્ઠ છે એ નક્કી કરી શકાય. જેમ ક્રિશ્ચિયાનિટીમાં કહ્યું કે મેન ઇઝ સિનર, જે વિવેકાનંદે કહ્યું કે આ તમારી ધારણા તો જુઓ કે મનુષ્ય પાપી છે, આ તમારી ધારણા. એટલે તમે ઈસુના શરણે આવો, તમારા પાપની કબૂલાત કરો અને એ તમારા પાપ ગુના માફ કરે તો તમને સ્વર્ગમાં પ્રવેશ મળે. પણ તમારી ધારણા જ ખોટી છે. વયમ અમૃતસ્ય પુત્રાહા, અરે અમે તો અમૃતના સંતાનો છીએ. આ જીવની ધારણા હિન્દુ દર્શન છે. વી આર ડિવાઇન, એવરી સોલ ઇઝ ડિવિનિટી એન્ડ ટુ મેનિફેસ્ટ ધેટ ડિવિનિટી ઇઝ ધ રોલ ઓફ રિલિજન. જીવ માત્ર દિવ્યાત્મા છે, પરિપૂર્ણ છે, પોતે જ ઈશ્વર છે. એને અભિવ્યક્ત કરવો એ જ ધર્મનો સંદેશ છે. કેવી વાત જબરજસ્ત મૂકી, દુનિયાએ પહેલી વાર સાંભળ્યું. ઇસ્લામની અંદર પણ મનુષ્યને ખુદાનો સેવક ગણો, જરાય જો કોઈ પોતે બીજો ખુદા કહે પોતાને તેને ફાંસીએ ચડાવે, હાથ પગ કાપી નાખે. અનલ હક કરીને કેનાર જે પેલો હતો મંસૂર, એની દશા એ કરી, તું ખુદાના જેવો કેવો. ત્યારે આ દર્શન કહે છે સર્વ જીવ છે સિદ્ધ સમ, આત્મા સો પરમાત્મા, બ્રહ્મ સો પરબ્રહ્મ, જીવ સો બ્રહ્મ. કેવી ધારણા છે આ ધર્મની. જગતના બધા જ ધર્મોની અંદર મનુષ્યને હીન, દીન, લાચાર, અપૂર્ણ આવું ચિત્રું છે. પણ એ અજ્ઞાન દશામાં. મૂળભૂત એનું સ્વરૂપ શું? મૂળભૂત સ્વરૂપ આ પરિપૂર્ણ સર્વગુણ સંપન્ન. તો એ દ્રષ્ટિએ અહીંયા એ વાત આપણે પૂરી કરીએ. કદાચ પૂરેપૂરું સમાધાન મળે ન મળે, આપણી ક્ષમતા અનુસાર, આપણી જેટલી સમજવાની સમજાવવાની મારી પણ મર્યાદા ધ્યાનમાં રાખી આપણે આટલો વિચાર આજે કર્યો કે અહીંયા લીલા ઈશ્વર સાથે સંબંધિત મૂકી છે ભાગવતમાં અને અન્ય દર્શનમાં આખા જગતને એનું વિચિત્ર કરવું. કૃપાળુદેવે કહ્યું છે કે આ બધું કરનાર એ પોતે જ છે અને પોતે જ ભગવાન છે. આમાંથી દૂર કરી નાખ્યા આપણને, અને કૃપાળુ દેવે મોક્ષ માળાના પાઠમાં આ ઈશ્વર વિશેના જે તર્ક આપ્યા છે, દલીલો આપી છે, બહુ સરસ આપી છે કે કોણે બનાવ્યો, એને કોણે બનાવ્યો. તમારે નક્કી તો કરવું પડશે ને, જીવદ્રવ્ય તો સ્વયંભૂ છે અને જીવદ્રવ્યથી સ્વતંત્ર કોઈ બીજું દ્રવ્ય વિશેષ છે? જીવદ્રવ્યમાં કોઈ ભેદ હોઈ શકે છે? આ વાત કેટલી જબરજસ્ત વાત છે કે અનંતા અનંત જીવ છતાં બધા સત્તામાં એક જ, ગુણમાં એક જ, કોઈનું જ્ઞાન અધિક કે અધૂરું નથી. માત્ર પૂર્ણતાની અપેક્ષાએ એમાં ભેદભાવ છે, એ પર્યાય ભેદ છે. આત્મા દ્રવ્ય નિત્ય છે, પર્યાય પલટાય, પર્યાય ભેદ છે. આ વાતને સમજવી, એનાથી આપણી પોતાની આત્મશ્રદ્ધા કે હું પરિપૂર્ણ છું. શુદ્ધ ચૈતન્ય એટલા માટે વારંવાર શબ્દ છે, શુદ્ધાત્મા છું હું. અત્યારે જે કાંઈ અંદર મલિનતા છે એ મારું અપલક્ષણ છે, મારો દોષ છે, મારી અપૂર્ણતા છે, મારી ઉણપ છે. હું શુદ્ધાત્મા છું અને મારે શુદ્ધાત્મા જ થવાની સાધના કરવાની છે, એ જ મારું અધ્યાત્મ છે. કે મારે મારા આત્માને પરિપૂર્ણ સ્વરૂપની અંદર નિષ્પાપ, દોષ રહિત, કે જેમાં લીલા નવ ઘટે, પછી એ જીવ એકેય કર્મ બાંધતો નથી. તો જગત હોય તો સિદ્ધને ક્યાં નડે? જે જીવ મુક્ત અવસ્થામાં આવ્યો એને જગત ક્યાં નડે? અને આપણને ડગલે ને પગલે નડે. બરોબર છે? આ વાતને આપણે અહીંયા વિરામ આપીએ. હવે તમારી વાત હોય તો બીજી કયો.
આપે 166 આમ તો લઈ લીધેલો છે, પણ ખાલી બે વસ્તુ સમજવા માટે, એટલા માટે સમજવા માટે કે આ જે ભાનુભાઈજી મહારાજ સાહેબે જે આપણને બતાવ્યું કે જે આપણી પાસે સમ્યક દર્શન, સમ્યક સંકિત પ્રાપ્ત કરવા માટેની પાઠ લબ્ધિઓ છે, એમાંના જે 12 પત્રાંકો એને મૂક્યા છે, એમાંનો પહેલો પત્રાંક છે 166. એટલે એમાં આપણે એક વસ્તુ સમજી શક્યા કે જ્ઞાનીના સ્વરૂપલક્ષી બોધની સમ્યક વિચારણા કરવી એ આપણું કર્તવ્ય છે અને આપણે કરતા હોઈએ. પછી છેલ્લે જે એમણે આ બતાવ્યું છે કે બે અક્ષરમાં માર્ગ રહ્યો છે અને અનાદિકાળથી એટલું બધું કર્યા છતાં શા માટે પ્રાપ્ત થયો નથી એ વિચારો. તો આ બાબતમાં આપણે કઈ વસ્તુ વિચારવાની અને શું કરવાનું?
બે અક્ષર, ત્રીજો ન આવવો જોઈએ. એક જ્ઞાન, બીજો જ્ઞાની. કાં જ્ઞાન મળે તો માર્ગ મળે, અને કાં જ્ઞાની મળે તો માર્ગ મળે. પણ જ્ઞાન જ્ઞાની વગર ન મળે. પોતાની સ્વમેળે સ્વછંદે જીવ નિજ છંદે ચાલીને અનંતકાળ સુધી પરિશ્રમ કરે તો પણ પોતે પોતાથી જ્ઞાન પામે નહીં. એટલે જ્ઞાન જ્ઞાની વિના ન મળે તો જ્ઞાની. અને અહીંયા જ્ઞાની એટલે સત, એ જે ચોથા બોલમાં કીધું છે, ત્રીજા બોલમાં, કે માત્ર સત મળ્યા નથી, સત સુણ્યું નથી અને સત શ્રદ્ધ્યું નથી. સત એ મળીએ, એ સુણીએ અને એ શ્રદ્ધિએ જ છૂટવાની વાર્તાનો આત્માથી પણકાર થશે. આ દેશના લબ્ધિની વાત છે કે દેશના લબ્ધિ જીવને મળી નથી ત્યાં સુધી, ને જ્ઞાની મળ્યા નથી તો જ્ઞાન નહીં મળે. અને જ્ઞાની શબ્દનો અહીંયા અર્થ એને સત મૂક્યો છે કે જેવો તેવો જ્ઞાની નહીં, શબ્દ જ્ઞાની નહીં, ભાષા જ્ઞાની નહીં, વ્યાખ્યાન જ્ઞાની નહીં. આમાં તો ઘણા મળશે તમને, મનોરંજન કરાવનાર જ્ઞાની નહીં. જ્ઞાનીના તો અનેક ભ્રામક સ્વરૂપો છે. બહારનો વૈરાગ્ય એવો હોય, ચિહ્ન નિશાન તિલક તાપા જીવ જટા દિગંબર વેશ કમંડળા કંઈક હોય, જ્ઞાની ઓળખવાની ભૂલ ન કરવી. નિસ્દિન જેને આત્માનો ઉપયોગ છે એ પછી રાજગાદી સંભાળતો હોય તો જ્ઞાની છે. જનક રાજા જ્ઞાની કે અજ્ઞાની, શું ચિહ્ન એનું? તમે જે પત્ર કીધું ને એના ઉપરનો પેરેગ્રાફ જનક રાજાનો છે કે એની દશા ભેદવાળી ક્યાંથી હોય. એટલું આત્મજ્ઞાન એનું નિર્મળ છે કે પોતે મિથિલાના અધિપતિ હોવા છતાં જ્ઞાની હતા. એને વિદેહી કહેવાતા અને ભલભલા એની સભામાંથી જ્યારે ભગવાને માયાની રચના કરી, કથા તો એમ આવે કે આગ લાગી છે મિથિલામાં તો બાકીના બધાય દોડ્યા અને જનક પોતાના યથાસ્થાને બેઠા. મિથિલા બળે એમાં મારું શું બળે? જ્ઞાની એ સંન્યાસી, સાધુ, પંડિતો, ઋષિઓ એ જ્ઞાની કે જનક જ્ઞાની? એટલે વધારેમાં વધારે ભ્રાંતિ થાય છે એ સદગુરુની ઓળખમાં. પ્રભુશ્રીએ સરસ એટલા માટે કહ્યું કે તું કોઈ દી નક્કી કરીશ માં કે આ ગુરુ કે તે ગુરુ, કારણ કે ઓળખી શકવા જેટલી ક્ષમતા પાત્રતા હજુ તૈયાર નથી થઈ. માટે એણે કહ્યું કે જ્ઞાની તો ધીંગો ધણી પરમ કૃપાળુ દેવ અમે જે ધાર્યો છે એ જ તમારા ગુરુ છે, બીજા નહીં. આમ સ્પષ્ટ મૂક્યું છે, બીજા નહીં. આ કાળમાં આ સૈકાની અંદર હજી બીજો કોઈ એવો જાયગો નથી, ભૂલ નહીં કરશો. બીજા ચિહ્નો વાળો ઘણો છે, પુણ્ય પ્રકાશ જાગૃત હોય એવું ઘણું છે, વૈભવ ઘણો છે, દેખાવ ઘણો છે, સિદ્ધિ પ્રસિદ્ધિ ઘણી છે, ડંકા નિશાન ઘણા છે, એને જ્ઞાની માનવાની ભૂલ નહીં કરશો. જ્ઞાની તો જેનો આત્મા આત્મરૂપતા છે, દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત, સ્વપ્મા જ. એટલે એ જે છે એમનું જનક વિદેહી સંસારમાં રહ્યા છતાં વિદેહી રહી શક્યા એક મોટું આશ્ચર્ય છે. મહા મહા વિકટ છે તથાપી પરમ જ્ઞાનમાં જ જેનો આત્મા તદાકાર છે, શબ્દ કૃપાળુદેવના પરમ જ્ઞાનમાં જ જેનો આત્મા તદાકાર છે તેને જેમ રહે છે તેમ રહ્યું જાય છે, અને જેમ પ્રારબ્ધનો ઉદય વર્તતા તેમને બાધ હોતો નથી, દેહ સહિતનું જેનું અહમપણું મટી ગયું છે. આ શબ્દ બહુ મહત્વનો છે, દેહ સહિતનું જેનું અહમપણું મટી ગયું છે એવા તે મહાભાગ્યનો દેહ પણ આત્મભાવે જ વર્તતો હતો. એનો તો દેહ પણ આત્મભાવે વર્તે અને આપણો આત્મા દેહ ભાવે વર્તે, આપણો આત્મા દેહ ભાવે વર્તે. હું જ્ઞાન છું એ ભૂલી જાય અને પૂતગલના પિંડ હું છું, મને કંઈક થઈ ગયું, હું મરી ગયો, મને આમ દુઃખ છે, મને આ છે, આ દેહ ભાવના ચાળા છે બધા. આ ચેષ્ટાઓ બધી દેહભાવની સાથે, દેહ સાથે એકાત્મ બુદ્ધિ કરી છે, પરમ જ્ઞાન સાથે કરી નથી. વર્તતો હતો તો પછી તેમની દશા ભેદવાળી ક્યાંથી હોય? આ પત્રની અંદર 166માં જે મૂળ સૂત્ર આધાર છે દેશના લબ્ધિનો, સત મળ્યા નથી. પછીની પ્રોસેસ પોતાની આવે, વિશુદ્ધિ લબ્ધિ. સત શૂણ્યું નથી અને સત શ્રદ્ધ્યું નથી. સત મળ્યા પછી સત શૂણવું, સાંભળવું અને એને શ્રદ્ધવું, એની શ્રદ્ધા કરવી. સત શ્રદ્ધામાં ઉતરે, શંકામાં નહીં, સત શ્રદ્ધામાં ઉતરે, આ વિશુદ્ધિ લબ્ધિ હોય તો જ થાય. અત્યારે આપણે બોધ સાંભળીએ પણ ચિત્તમાં વિશુદ્ધિ લબ્ધિ ન હોય તો આ એક વસ્તુ પકડાય નહીં. હો શબ્દો હોય ને પછી ભૂલાઈ જાય, વાત પૂરી થઈ જાય. વિશુદ્ધિ લબ્ધિ એ છે કે જીવ જ્યારે કશાયથી રહિત થાય, મંદ વિષયને સરળતા सह आज्ञा सुविचार करुणा कोमलता दिगुण प्रथम भूमिकाधार आ विशुद्धि लब्धि नो आधार छे। ઈ પ્રયોગ લબ્ધિમાં આવશે, ઈ પ્રયોગ લબ્ધિ છે। એક જ પત્ર વિશુદ્ધિ લબ્ધિમાં તો એને પેલા એની શ્રદ્ધા કરવી, શ્રદ્ધા આવે તો સંકિત થાય, પણ પછી તો પરિણામ સ્વાભાવિક થાય, પ્રયોગ થાય। પણ પેલા તો આ વાત સમજવાની આ છે કે એને હજી શ્રદ્ધું નથી। આ બધી અવસ્થા ક્યાં સુધીની છે? આ અજ્ઞાન અવસ્થા ક્યાં સુધી છે? શ્રદ્ધા ગુણ એટલે સંકેત પ્રગટ થયું નથી ત્યાં સુધી। પોતાના આત્માની નિશંક પ્રતીતિ કે હું જ્ઞાન અવતાર છું, હું જ્ઞાન છું, શુદ્ધ ચૈતન્ય છું, શુદ્ધાત્મા છું, આ બધું જે કાંઈ છે તો કચરો છે, આઘું કરવું પડે, કોરું કરવું પડે, એમાં તકલીફ થાય છે, કેમ કે મારા વિભાવોથી એ પરિસ્થિતિ દ્રઢ થયેલી છે। પરિસ્થિતિ દ્રઢ કેના પૂતગલમાં તાકાત કોણે આપી? ચેતને આપી ને। પૂતગલમાં તાકાત કોની? દુઃખ આપવાની તાકાત પૂતગલની? પૂતગલ પૂતગલને મળે છે ત્યારે એની શક્તિમાં જે શક્તિ હોય છે એથી વધારો થતો નથી। એક પૂતગલનો પરમાણુ બીજા પૂતગલના પરમાણુ સાથે જોડાય ત્યારે એની જે તાકાત હોય એટલી જ રહે, એમાં કાંઈ વધઘટ ન થાય। અને એનો ગુણ છે કે ધીરે ધીરે છૂટા પડવું એટલે એ થાય। ઘરનું ફર્નિચર, ફિક્સચર, મકાન આ બધા પૂતગલે પૂતગલ ભેગા થયા છે, એ ક્યાં સુધી રહેશે? જ્યાં સુધી એ પૂતગલની પોતાની શક્તિ છે। સિમેન્ટમાં જ બાઇન્ડિંગ ગુણ નથી, તો સિમેન્ટના પૂતગલ આપણને હલકી કક્ષાનો સિમેન્ટ આવ્યો હોય તો ક્યાંથી ટકે? પોપડા પડી ગયા, પડી જ જાય ને ભાઈ, એનામાં ક્યાં બીજી તાકાત હતી? પણ જ્યારે રાગ દ્વેષના કસાયો થાય અને એ પૂતગલો આત્મા સાથે જ્યારે જોડાય, કર્મરૂપે જોડાય, ત્યારે એ જીવને બાંધે છે। એ પૂતગલોમાં શક્તિ કેવી આવી છે? ચેતનના ગુણને શક્તિને આવરણ કરીને બાંધે છે અને ત્યારે એનો વિપાક થતો નથી। પણ કરોડ વર્ષ પછી થાય તો તાકાત કેટલી? તો પૂતગલ પૂતગલ મળે એમાં ચૈતન્યનું વીર્ય જ્યારે જોડાય છે, ચૈતન્યની શક્તિ જ્યારે જોડાય છે, ભલે વિભાવ રૂપે, અજ્ઞાન પણ કેનું, પૂતગલનું કે જીવનું? અજ્ઞાન અજ્ઞાન કરીને બહારની વાત કરો, માં ત્યાં દોષ મારો જ છે, અજ્ઞાન કોનું? પણ વિભાવ કોનો, વિકાર કોનો, કેના કારણે એ પૂતગલ કર્મરૂપે પરિણમન પામ્યું? જીવના કસાયનો નિમિત્ત ન મળે તો કોઈ પૂતગલ જગતમાં અનંતાનંદ છે એ કર્મરૂપે પરિણમે ખરું? અને કર્મરૂપે પરિણમે તો બીજા જીવને બાંધી શકે ખરું? ન બાંધે। અને ગમે ત્યારે ઉદયમાં આવે તો એની શક્તિમાં ક્યાંય ઘટાડો થાય નહીં। એટલે કે માઠા બાંધા હશે તો માઠા ઉદયમાં આવશે, પણ સાહેબ એમાં તો બીજા લાખ વર્ષ વયા ગયા અને મેં તો કેટલાય ભવ કર્યા, તે ભવ ભલે ગમે એટલા કર્યા, પૂતગલમાં તારા અજ્ઞાનની તાકાત, તારા વિભાવની વિકારની તાકાત, એનાથી એક કર્મ બંધાયેલું છે, એમાં તાકાત તારી છે। મને અત્યારે બહુ પીડા આપે છે વેદના, પૂતગલની વેદના છે કે બીજું કંઈ? શરીરમાં જ્યારે વ્યાધિ થાય ત્યારે શું થાય? શરીર તો પૂતગલનું બનેલું છે, એ પરમાણુઓમાં ક્યાંક ભિસાય, આપસ આપસમાં જોડાય, એની અંદર ક્યાંક એક પૂતગલનો ગુણ અગ્નિનો હોય, એકનો વાયુનો હોય, એ બધા પ્રમાણે પરિણામ આપે। મને તો આખા શરીરે બળતરા થાય છે, દિવાળી કોણે મૂકી? મને આખા શરીરે ધ્રુજારી આવે છે, 10 ગોદડાઈ મને કામ કરતા નથી, આ બરફ કોણ લાવ્યું? પૂદગલમાં ચૈતન્યની શક્તિ ભળે ત્યારે જ એ પૂદગલ તાકાતવાન થાય છે અને જીવને બરાબર પીડે છે. હવે આગળનો સિદ્ધાંત કે પૂદગલ સામર્થ્યવાન કે ચૈતન્ય, તાકાતવાન કોણ? આની ખોટી શક્તિ પૂદગલને મળી તો પૂદગલ ઓલું શિવના ગળામાં નાદ જેવું થઈ ગયું ને. હવે જો એ શુદ્ધ ચૈતન્ય છે અને એ ચૈતન્ય પોતાના ભાવ શુદ્ધ ભાવ કરે તો દર્દની પીડા ઘટે કે વધે, કર્મ તૂટે કે બંધાય, કર્મનો ક્ષીણ થાય, કર્મ ભાવથી વિપરીત એવા સાધનો કરવાથી કર્મવન શિથિલ થાય, ક્ષય થાય, મંદ થાય, અલ્પ થાય અને એનો ક્ષય થાય. તાકાત કોની? એટલે જ્ઞાનીઓને પૂદગલના વિપાકમાં, પૂદગલના ઉદયમાં સાતા સમતા રહીએ છે. એનું કારણ પૂદગલની તાકાત નહીં, આત્માની તાકાત. જો આત્માની તાકાત વધારે હોય, આત્માનું ચિંતન વધારે હોય, હુંપણાનું ભાન વધારે હોય કે હું તો આત્મા છું, સચ્ચિદાનંદ છું, સહજાનંદ છું, આ જે કાંઈ રચના પૂદગલની અંદર ચાલે છે એ તો શરીરમાં આમથી આમ થાય છે પૂદગલો, અને એનું હું વેદનાર છું એટલે મને જણાય છે કે આ દુઃખ જ છે, આ ઉષ્ણ છે, આ શીત છે, આ પીડા કરે છે, આ બાધા કરે છે, એનો જાણનાર હું છું. એ મારામાં કંઈ થતું નથી, શરીરમાં થાય છે, વ્યાધિ શરીરમાં થાય છે, હું એને જાણનાર છું. જો પોતાનું જ્ઞાન છે, જ્ઞાનીઓનો જ્ઞાન ભાવ આટલો બધો પ્રબળ હોવાને કારણે ગમે તેવા પરિસર અને ઉપસર્ગની અંદર, આદિ વ્યાધિની અંદર જ્ઞાનીઓ સમાધિમાં રહી શકે છે. ઘોર પીડાની અંદર પણ એની આત્મસમાધિનું કારણ શું? તો આત્મભાવ આ કર્મ કરતાં પણ મજબૂત છે, કર્મની સાથે જોડાયેલા અજ્ઞાનની શક્તિ કરતાં પણ શુદ્ધ આત્માની શક્તિ, શુદ્ધ ચૈતન્યની શક્તિ પાવરફુલ છે. પાવર કોનો વધારે જગતમાં? તો શું વધારવાનું? હવે આપણે સતત ચિંતન કરો, હું આત્મા છું, મન વચન કાયાથી ભિન્ન છું, સંયોગોથી ભિન્ન છું, સંબંધોથી ભિન્ન છું, આ કાંઈ મારું નથી, એમાં લાગેલું મમત્વ એ તો મારી ગેરસમજણ છે, મિથ્યા માન્યતાઓ છે, આ જ મારું મિથ્યાત્વ, આ મારા છે, આ મારા છે, કંઈ તારું નથી. એકત્વ ભાવના, તું એકલો આવ્યો એકલો જવાનો, સંસાર પરિભ્રમણ પણ અનંતકાળથી એકલો જ કરશ, કોઈ તારી સાથે નથી સિવાય કે તારા શુભાશુભ કર્મના પરિણામો. અને એ મંદ નહીં પડે જ્યાં સુધી આત્મા પ્રજ્વલિત નહીં થાય ત્યાં સુધી એનો પ્રભાવ આપ્યા કરશે. એટલે જનક વિદેયને શુભ કર્મો હતા તો એ આત્મજ્ઞાન સહિત હતા, હતા તો મિથિલાધિપતિ ને, ભિખારી તો નહોતા. એ મિથિલાધિપતિ હોવા છતાં રાજકાજમાં વિદેય હતા, એને કોઈ માયા નહીં, મોહ નહીં, અધિકાર પ્રત્યે, રાજ પ્રત્યે, પોતાના વૈભવ પ્રત્યે, પદ પ્રત્યે કાંઈ નહોતું. બલબલા ચક્રવર્તીઓ પણ એને પુણ્યનો પ્રભાવ મળે છે, શુભ કર્મનું પરિણામ મળે છે તો પણ એથી દૂર છે અને ક્ષણવારમાં કરપાત્રી બનીને નીકળી જાય છે. અને ગમે તેવું દુઃખ ઉપસર્ગ પડે, પહાડ તૂટી પડે માથે તો પણ એની સમાધિ છોડતા નથી. પાર્શ્વનાથને પ્રાણાંત ઉપસર્ગ કમઠ કરે તો પણ એની સમાધિ તૂટે નહીં, કેમ કે ત્યાં આત્મા કામ કરે છે. કર્મ તો કરે જ છે પણ કર્મ કરતાં વધારે શુદ્ધ ચૈતન્યનું છે. અને જગતમાં છ દ્રવ્યની અંદર પાંચ તો અજીવ છે, જડ છે, એક જ દ્રવ્ય ચૈતન્ય છે અને એ હું છું. આ શરીર સાથે દેખાય છે પણ શરીર એ સંયોગ છે, એ હું નથી. દેહ માત્ર સંયોગ છે, વળી જડ રૂપી દ્રશ્ય. આત્મસિદ્ધિની આ ગાથાઓ આત્મસાત થાય, સત સાંભળ્યા પછી આ લબ્ધિ મળી, સત સાંભળ્યા પછી એની શ્રદ્ધા થાય. અને સાંભળજો, એ સતનું જ સાંભળજો, બાકીનું નહીં. એ બધા વાક્યો ફોફા હશે, એમાંથી કોઈ તેજ નહીં પ્રગટે. ચૈતન્ય નહીં પ્રગટે. આ સત્પુરુષ જ્ઞાનીના પુરુષની વાણીમાંથી આત્મા પ્રગટશે, કેમ કે આત્મામાંથી આવેલી વાણી આત્મા પ્રગટાવશે. લૌકિક ઈચ્છા અને વાસનામાંથી પ્રગટેલી વાણી વાસના પ્રગટાવશે, લૌકિક ભાવ પ્રગટાવશે. આનંદગંજીએ કીધું, વાસિત બોધ આધાર, હે પ્રભુ, તારા શાસનમાં આટલા આચાર્યો, આટલા જ્ઞાનીઓ, આટલા આશ્રમો, આટલા અધિપતિઓ હોવા છતાં અમને તો વાસિત બોધ જ મળે છે, કેમ કે બધા સૂક્ષ્મ વાસનાઓથી પીડાય છે. કોઈને લૌકિક, કોઈને સિદ્ધિ, કોઈને પ્રસિદ્ધિ, કોઈને પોતાની નામના, કોઈને પોતાનું આધિપત્ય, કોઈને પદ, કોઈને પ્રતિષ્ઠા. અમે સીએમ સાથે મેળ્યા, અમે પીએમ સાથે મેળ્યા, અરે તારા આત્માને સીએમ પીએમનું શું કામ છે? શું ઘેલો થઈને માંડ્યો છો? નથી પકડાતો. એનું કારણ સત મેળા નથી, અને જ્યારે સત મેળા ત્યારે સતને શૂણ્યા નથી, અહીંયા વાંચ્યા નથી, અને ત્યાર પછીની પ્રોસેસ આપણી છે. શૂણવાનું તો કોક કહે ત્યારે સાંભળવાનું ને, પણ શ્રદ્ધવાનું તો કોક શ્રદ્ધેને આપણને લાભ થાય. શ્રદ્ધા કોક નહીં, શ્રદ્ધાને કોકનું, અને લાભ આપણે જ હોય છે. સાધના આપણી છે, સાધના આ સતને શ્રદ્ધવાની છે. એ શ્રદ્ધિએ છૂટવાની વાર્તાનો આત્માથી ભણકાર થશે. એટલો જબરજસ્ત. અને આ પત્રને કૃપાળુ દેવે કહ્યું, મોક્ષના સર્વોત્તમ કારણરૂપ આ વાક્યો અમે મુમુક્ષુને મંગળરૂપ માનીને કીધા છે, અને અસંખ્ય સત્પુરુષોની સંમતિથી કીધા છે, કે જેના એક શબ્દની અંદર અનંત આગમો સમાયેલા છે. અદ્ભુત છે. જેમ સંકિત માટેનો પત્ર 493, એમ મોક્ષ માટેનો પ્રયત્ન 166. પણ પ્રભુ જાણે છે કે સંકિત વિના મોક્ષ થાય નહીં. ખૂબ અગત્યનું આપણી આજની આ હવે કઈ એમાં 166 પર. તો ફરી પાછા કાલ આપણે આગળ વધશું વિશેષ અવસરે.